क्षीरत्नम् शब्दजितरवात्मजम् राजचन्द्रमहो वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् श्रीमद् राजचंद्र वचनामृत आंख 260 मुंबई श्रावण सुद नौम गुरुवार 1947 नथुराम जी ना पुस्तक विषय तथा तेना विषय आपे लख्यू ते जाण्यू हाल कई एवं जाणवा उपर चित्त नथी तेना एकाद बे पुस्तकों छपायेला छे ते मैं वाचेला छे चमत्कार बतावी योग ने सिद्ध करवो ए योगी नु लक्षण नथी सर्वोत्तम योगी तो ए छे के सर्व प्रकार नी स्पृहा थी रहित पणे सत्य मा केवल अनन्य निष्ठाए जे सर्व प्रकारे सतज आचरे छे जगत जेने विस्मृत थयुं छे अमे एज इच्छीए छीए। पूज्य सौभाग्यभाई उपरनो आ पत्र कृपाणदेवे लख्यो छे। તે સમયે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ બાજુ જે આજે બિલખા આનંદ આશ્રમ છે એના સંત પુરુષ નથુરામજી એક સિદ્ધયોગી તરીકેની એમની ઘણી નામના અને ખ્યાતિ હતી। એમના પુસ્તકો વિશે અને એના ચમત્કારો વિશે, એ ઘણા ચમત્કારો કરતા કરી શકતા હતા એવી એમને લબ્ધિ ઉપલબ્ધ હતી। એના વિશે સૌભાગ્યભાઈએ કંઈ એમને લખ્યું છે એના જવાબમાં કૃપાળુદેવ જણાવે છે કે નથુરામજીના પુસ્તક વિશે તથા તેના વિશે આપે લખ્યું તે જાણ્યું, જે કંઈ તમે એમના વિશે એ કેવા મહાપુરુષ છે, એના કેવા ચમત્કારો છે, એની કેવી સિદ્ધિઓ છે, 8 પ્રકારની સિદ્ધિઓ સાધુને યોગ માર્ગમાં પ્રાપ્ત થાય છે, અણીમાં સિદ્ધિ, લઘીમાં સિદ્ધિ અનેક પ્રકારની છે, સ્પર્શ સિદ્ધિ, વચન સિદ્ધિ, દ્રષ્ટિ સિદ્ધિ, જુદા જુદા પ્રકારની આવી આત્મિક શક્તિઓ જ્યારે જીવ ચૈતન્યની ઉપાસના કરે ત્યારે આવી અતિન્દ્રિય શક્તિઓ ઉપલબ્ધ થાય છે તે અંગે અને એનાથી જગતના લોકો પ્રભાવિત થાય છે એ ચમત્કાર અંગે લખ્યું હશે। કૃપાળુદેવે સમાધાન આપ્યું છે કે તેના વિશે આપે લખ્યું તે જાણ્યું, હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી। આવું કંઈ જાણવું એના ઉપર અમારું ચિત્ત નથી। આ થાય તે થાય, આમ કરવાથી આમ થઈ જાય છે, તો સામાન્ય જગતના જીવોને આવું કુતૂહલપણું કેટલું બધું હોય છે। આપણને આપણનો આત્મા જાણવા કરતા આવું જાણવામાં, ભભૂતિ જાણવામાં કેટલો રસ છે કે કોઈ પણ પ્રકારનું આવું સિદ્ધિ થાય, આવા કાંઈ જાદુના ખેલ જેવું કંઈ થઈ જાય, કોઈ એવી ઘટનાઓ બને અને આપણને આમ લાભ થાય, આપણને તેમ લાભ થાય। અહીંયા કૃપાળુદેવે એટલી વાત મૂકી કે હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી, તેના એકાદ બે પુસ્તકો છપાયેલા છે તે મેં વાંચેલા છે। આપણને તો જેમ જેમ કૃપાળુદેવના ચરિત્રનો અભ્યાસ કરીએ છીએ તેમ તેમ ખ્યાલ આવે કે કોઈ વાત આ પુરુષથી જાણબાર તે સમયે પણ આવું જબરજસ્ત જેમનો જ્ઞાનાવતાર જે ખુદ છે એમણે તે સમયે પણ થયેલા પુસ્તકોથી પોતે અપરિચિત અથવા અજાણ નથી, એમ નથી કે કંઈ ખબર નથી કે આ બધું શું દુનિયામાં ચાલે છે, અને કેવા યોગ ને જોગ કેવા હશે તો કે ના, એ મેં વાંચેલા છે, પુસ્તકો વાંચેલા છે. પણ પુસ્તકો વાંચ્યા પછી જે લક્ષ્ય બંધાયો છે એ લક્ષ્ય શું છે, એની ફલશ્રુતિ શું છે, શું વાંચીને શું ધારણ કર્યું છે, મર્મ શું પકડ્યો છે. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. શક્તિઓ હોય, અનંત પ્રકારની અતિન્દ્રિય શક્તિઓ જાગૃત થાય અને એ શક્તિઓની જાગૃતિના આધારે એ પોતાનું યોગીપણું એ સિદ્ધ કરે તો કે છે આ યોગીનું લક્ષણ નથી. જ્ઞાનીની ઓળખ, સત્પુરુષની ઓળખ ક્યાં આપણે રોકાઈએ છીએ, ક્યાં ગોથા ખાઈ જવાય છે અને કેવી જગ્યાએ આવી પ્રકારના આત્મજ્ઞાનથી જીવ વંચિત રહી જાય છે. 212માં આપણે અભ્યાસ કરી ગયા. પૂર્વે ઘણીવાર આવા દેહધારી વિદ્યમાન પુરુષનો યોગ થયો કે જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે, છતાં તેનું ઓળખાણ થયું નહીં, કારણ કે જીવને વિશે ગહી રાખેલી મંત્ર રિદ્ધિ સિદ્ધિ આદિની દ્રષ્ટિની મલિનતાથી સત્પુરુષનું ઓળખાણ પડતું નથી. મંત્ર તંત્રમાં રિદ્ધિ સિદ્ધિમાં અટવાયેલો એવો આ જીવ એની લૌકિક સ્પૃહા અને લૌકિક સુખની જ ચાહના વધારે ને વધારે પ્રબળ થતી જાય છે. એટલે જે મહેનત કરીને ન મેળવી શકાય એ કોઈ મંત્રથી મેળવાતું હોય તો એ વધારે ઈચ્છનીય છે. પસીના પાડીને કમાણી કરવી એને બદલે ક્યાંક ધૂપ દીપ કરીને જો 5-25 લાખ પેદા થઈ જતા હોય તો આ જીવ એ માર્ગે ચાલ્યો જાય. સંસારિક સ્પૃહા, તૃષ્ણાઓ, વાસનાઓ એની આપણને જેને કહીએ તૃપ્તિ થાય, અને તૃપ્તિ થવાના આ બધા શોર્ટકટ છે કે ફલાણા ભાઈ એમ હાથ મૂકે એટલે બસ પછી બધું ન્યાલ જ થઈ જાય. એ આપણી તિજોરી ઉપર હાથ મૂકે, એ આપણા કબાટ ઉપર ઓમ લખી નાખે, એ ફલાણું કરે, ઢીકણું કરે, પૂછડું કરે અને એનાથી આપણાથી બધું વૈભવ આપણને પ્રાપ્ત થાય. કયો વૈભવ પ્રાપ્ત થાય? આત્મવૈભવ નહીં, સ્વરૂપનો વૈભવ નહીં. આપણને શું મળે? સાંસારિક વૈભવ, લૌકિક વૈભવ, લૌકિક સુખ દુઃખ. આપણી પ્રતિકૂળતા ટળી જાય, આપણી વ્યાધિ ટળી જાય અને એ લીલા લહેર થાય, એ આપણા માટે બધું ગોઠવી દે. તો ત્યાં સત્પુરુષને આપણે આપણો નોકર માનીએ છીએ. આ જીવ તો સંસારી છે ને, તો સંસારીની અંદર આપણા ઘરના કામ આપણાથી ન થાય તો આપણે શું કરીએ? નોકર રાખીએ, એ બધું ગાદલા કરી દઈએ, કચરા પોતા કરી દઈએ, વાસણ સાફ કરી દઈએ, કપડાં ધોઈ દઈએ, બીજું કરે, ત્રીજું કરે, એમાં આપણને પૈસા લાવી દઈએ, આ આપણા રોગને દૂર કરી નાખે, આ આપણી બધી મુસીબતોનો નિકાલ કરી નાખે. સત્પુરુષનું સ્થાન, પરમાત્માનું સ્થાન આપણે ત્યાં કેવું થાય છે? જ્યારે સ્પૃહા, તૃષ્ણા, વાસના લૌકિક હોય ત્યારે જાણે એ આપણો નોકર હોય એવું થાય. કેવી રીતે જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય? અને જે જગતના જીવોને આવી પ્રકારની કંઈક શક્તિ પ્રગટે છે, આ બધી અલૌકિક શક્તિઓ છે, એ પ્રગટે છે ત્યારે કંઈક પોતાના મહાત્મ્યની ઈચ્છા થઈ આવે. કારણ કે એ જીવ પણ હજી પૂર્ણ દશાને પ્રાપ્ત થયો નથી. અને અધૂરી દશા જ્યારે હોય છે ત્યારે પ્રાપ્ત થયેલી શક્તિ જીરવાતી નથી. અને ન જીરવવાને કારણે એનો ઉપયોગ એ કેવી રીતે કરે છે, એ પણ લૌકિક સ્પૃહામાં એનો ઉપયોગ કરે છે. અને એટલે જ ભારત વર્ષની અંદર સિદ્ધ યોગી કરતા ચમત્કારી બાવા ને બાપુનો રાફડો ફાટ્યો છે. ચારે બાજુ ગામડે ગામડે કોઈ ને કોઈ બાપુ બેઠા જ છે, ધૂણી ધખાવીને. કોઈ કંકુ કાઢે છે, કોઈ આ વિભૂતિ આપે છે, ને કોઈ કાંઈ કરે છે, ને કોઈ કાંઈ કરે છે, ને આ જોઈ દે છે, ને તે જોઈ દે છે, ને અહીંયા ગયા હતા, ને આમ કર્યું હતું, ને કેટલું કોઈ જબરજસ્ત સત્પુરુષ નાખી નજર કરતા દેખાતા નથી. એવો નિસ્પૃહ પુરુષ એ તો શોધ્યો જડતો નથી, પણ આવા તો બધા ચારે બાજુ એના મંડાણ થઈ ગયા છે. કારણ કે કોઈ એક વિશેષ પ્રકારની યોગ ક્રિયાની સાધના કરવાથી એક વિશેષ શક્તિનો આવિર્ભાવ થાય. એક ત્રાટકનું ધ્યાન કરે ને કોઈ, અને બરોબર એના ઉપર જ ધ્યાન લગાવીને કર્યા કરે તો એ હઠયોગની પ્રક્રિયા છે. હવે એના ત્રાટકના ધ્યાનથી તાળું તોડી શકે, દીવા સામે દ્રષ્ટિ રાખી અને એટલી બધી આંખની શક્તિ ઊભી કરે, એ પછી એ શક્તિનો ઉપયોગ, એ એકાગ્રતાનો ઉપયોગ, એ એકાગ્રતાની શક્તિનો ઉપયોગ કોઈના મકાનનું તાળું તોડવું હોય તો તોડી શકે. એને એ શક્તિ આગળ વધે, એ તેજોલેસિયામાં પરિણમે છે. અમુક પ્રકારના તપ અને એવી રીતનું આસન કરીને કરે, પછી સૂર્યમાંથી શક્તિનું ગ્રહણ કરે અને આવી પ્રકારની કરે, તો જુદી જુદી શક્તિઓના ચમત્કારો બધા, અને ચમત્કારોનો ઉપયોગ જીવની દશા અધૂરી હોવાના કારણે, અને એનામાં એક કષાય ભાવ જાગૃત થાય છે અહમનો. જ્યારે અધૂરાપણું હોય ત્યારે અહમ વધારે જાગે, જોર કરે, જોર એટલું બધું કરે કે શું મારું કોઈ સ્થાન નહીં, મને કોઈ માને નહીં, મારું કોઈ મહત્વ નહીં. આ સ્વચ્છંદ અને અભિમાન ત્યારે જોર કરે કે જ્યારે અધૂરાપણું હોય ત્યારે આ અવગુણ વિશેષ આવે છે. અને એટલે લોકો ઉપર પ્રભાવ પાડવા માટે, લોકોને આંજી દેવા માટે થઈ અને આવી શક્તિના પ્રયોગો ચારે બાજુ જાહેરમાં કરવાનો એક પ્રયોગ થઈ જાય. એટલું જ નહીં પણ પછી એની આખી પબ્લિસિટી, માર્કેટિંગ, એનું આખું તંત્ર ગોઠવાય કે એકને ત્યાં ગયા, બીજાને ત્યાં ગયા, ઓલાએ આનું કીધું, ઓલાએ આનું કીધું, આ મહાત્મા આવા છે, એ તો આમ કરે તો આમ થાય, અમારે ત્યાં આમ થયું તો આમ થાય, છાપામાં જાહેરાતો આવે કે અમે ત્યાં ગયા હતા તો અમારું આ બધું મટી ગયું, કોઈનો કોઢ મટી ગયો, કોઈનું કેન્સર મટી ગયું, કોઈની આ સમસ્યાઓ હલ થઈ ગઈ. આ બધું આ બાપુ બહુ ચમત્કારી છે, આ બાપુ બહુ જાણકાર છે. વાત પતી ગઈ. જીવને તો ભારોભાર સ્પૃહા ભરી છે. કબીર સાહેબે કહ્યું છે કે ગુરુ લોભી, શિષ્ય લાલચુ. આ એક વાક્યમાં એને તો આખો નિચોડ આપી દીધો. ગુરુ લોભી, શિષ્ય લાલચુ, દોનો બેઠે પથ્થર કી નાવ. આ બંને જણા પથ્થરની નાવ ઉપર બેઠા છે, લોભી ગુરુ અને લાલચુ શિષ્ય. આને લોભ છે પ્રતિષ્ઠાનો, પૂજાવાનો, મનાવાનો, સત્કારનો, પ્રસિદ્ધિનો, યશનો, એની કામના, એના વ્યક્તિત્વનો, એનો અહમ જાગૃત થયો છે, આ લોભી થઈ ગયો છે. અને ઓલો લાલચુડો છે, આ મળે તે મળે, આ લઈ લઉં તે લઈ લઉં, ગુરુ પાસેથી ગુરુની કૃપા મને મળી જાય તો મારું આ હરખું થઈ જાય, આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એને બધા સંસારના પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરવા છે ગુરુ પાસેથી, અને ગુરુને આ માર્કેટિંગ દ્વારા પોતાનું નામ ઉજાડવું છે. જરા જલ્દી આપણી ઊંચી થાય, આપણી વાહવા થાય, આપણા હામૈયા થાય, લોકો આપણને બોલાવવા આવે, આપણા ફોટા લેવાય, આપણા બધા પ્રસિદ્ધ થાય, અને બસ ચારે બાજુ વાહવા થાય, બીજું કાંઈ વાતમાં માલ કાંઈ ન હોય એમાં. પણ આ વાહવાનો મહિમા એવો જબરજસ્ત છે કે હળાહળ ઝેર જેવો છે. પ્રસિદ્ધિની કામના ભલભલા તપસ્વીઓને પણ પાળે છે. ધ્યાની યોગી એ પણ પુત્રેષણા જીતવી સરળ છે, વિતેષણા જીતવી સરળ છે, પણ લોકેષણા જીતવી સરળ નથી. કદાચ સંતાન સુખ ન હોય તો જીવન ચાલ્યું જાય, પૈસો ઓછો હોય તો એના ઉપર એ ઉપર પણ વિજય મેળવી શકાય છે, પણ લોકેશણા બહુ આકરી ચીજ છે. આ પ્રસિદ્ધિની વાત લોકસંગના જિંદગીનો ધ્રુવ કાંટો બની જાય. જ્યારે કૃપાળુદેવ કહે છે આ જિંદગી ગમે તેવી શ્રીમંતાઈ ભરેલી હોય તો પણ વ્યર્થ છે. છેલ્લા પત્રોમાં લખ્યું છે 900 ઉપરના પછી આ લોકસંગના, અને આ જે વાત છે કે જીવને માર્ગ નથી મળતો, સદગુરુનું ઓળખાણ નથી થતું, એમાં એક કારણ આ લોક પ્રતિબંધ છે. માર્ગ મળવામાં બે પ્રતિબંધ, એક સ્વછંદ અને બે મોટા કારણો અવરોધના, એક સ્વછંદ અને બીજો પ્રતિબંધ. આ ગુરુને સ્વછંદ નડ્યો અને આ શિષ્યને પ્રતિબંધ નડ્યો. આ લોભીને લાલચું થયા ભેગા. આ ચમત્કારના માર્ગની અંદર આજે પણ આપણે છાપાઓમાં કેટલી ઘટનાઓ વાંચી છે કે નાના નાના સાવ નીચલી કક્ષાના લોકો પણ ચમત્કારના ઢોંગ ધટિંગ અને ધૂતારાવેળા કરી અને કેવા સામ્રાજ્યો જમાવીને બેસી ગયા. ચારે બાજુ ધૂપદીપ શરૂ કરી દીધા છે ને, આ જગ્યા કરી છે ને, કંઈ મંદિરો ઉભા કર્યા છે ને, કંઈ કોઈએ ભૂવા ધોણાવાનું શરૂ કરી દીધું છે, કોઈએ ડાકલા બિહાડી દીધા છે ને, કોઈએ કંઈ પ્રકારનું કર્યું છે, અનેક પ્રકારના. કૃપાળુદેવે એક શબ્દમાં એક વાક્યમાં એમનો આખો નીચળ આપ્યો કે ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. અને આ વાત વિતરાગ માર્ગ સુધી પહોંચી ગઈ છે. દોરા ધાગાને ભભૂતીને આંકડાને ફલાણોને ઢીકણું પૂછડું ને જુદાના જુદા જુદા નામે આવી લબ્ધિના ઉપયોગ આ વિતરાગ શાસન સુધી આ સડો પહોંચી ગયો છે. કારણ કે લોભ અને લાલચનું સામ્રાજ્ય આખા સંસારમાં છે. આ સ્થાન વિતરાગ માર્ગના સ્થાન તો એ છે કે આ બધાની અંદર જેમ રણની અંદર ટાપુ હોય ને એમ આવા બધા સંસારના પ્રલોભનની વચ્ચે એક આખું વિતરાગનું કેન્દ્ર છે, આ વિતરાગતાનું કેન્દ્ર છે. અહીંયા તો વિતરાગતાનું પોષણ થવું જોઈએ, અને જો વિતરાગતાનું પોષણ ન થાય અને આ સ્થાન પણ જો દૂષિત થાય તો જગતમાં જીવોને આત્મકલ્યાણનો કોઈ બીજો ઉપાય રહેશે નહીં. એટલે આપણા ધર્મસ્થાનકોની અંદર પણ આ લાલચુ વેળા અને આ લોભી વેળા ઘર કરી જાય છે, અને જગતના જીવો એવા ગાંડા ઘેલાઓ છે, મોટામાં મોટી મુશ્કેલી સાધકોની છે, એવા ઘેલા હોય છે કે કંઈક વાત હોય તો એ રૂપિયાનું ખોતરા નીકળી નાખે. પ્રમાણ ભાન જ્યાં ન જળવાય, વિવેક જ્યાં ચૂકી જવાય, ત્યાં સતની ઉપલબ્ધિ થાય નહીં કોઈ દિવસ. પ્રમાણ ભાન જળવાવું. આપણે તો જરાક કોકના એક કપડા કોકે બદલાવી નાખે, જરાક કોઈ બે નિયમ લીધા એમાં તો ઘેલા થઈને મંડે ખમાસાણા દેવા. અરે ભાઈ શાંતિ રાખને, ઉતાવળ શું કરે છે? તારી દશા તો જરાક જો, તું તારી જો, એની જો, તેલ જો, તેલની ધાર જો. આ ચમત્કાર બતાવીને યોગની સિદ્ધ કરવું આ યોગીનું લક્ષણ નથી. સાચો યોગી આવી અનંત લબ્ધિઓ હોવા છતાં કેવો હોય? સાગર પેટ જીને કહેવાય. આખા બે લોટા પાણી તો કોઈ પી જાય, પણ સાગર પી જાય કોઈ? સાગર પી શકે સમુદ્રનું પાણી? સાગરનું પાણી પી શકે જે પોતાના પેટના અલ્પ વિસ્તારમાં? એમ આવા યોગીઓ, સિદ્ધ પુરુષો, આત્મિક સત્પુરુષો, જ્ઞાની પુરુષો બધું જ જાણતા હોવા છતાં, બધી જ વિદ્યા ઉપલબ્ધ હોવા છતાં મૌન ધારણ કરી અને કેવળ નિષ્પૃહ ભાવે એ જગતને અને જગતના સ્થેલને જોયા કરે. કેટલી જગ્યાએ કૃપાળુદેવના જીવનની અંદરના દ્રષ્ટાંતો ઉદાહરણો આવે કે બધું જાણવા છતાં આ પુરુષ સ્થિર છે, એ જાણે છે પણ કંઈ અછકલાઈ દેખાતી નથી. 13 વર્ષની ઉંમરે પણ આટલી વસ્તુ હતી. રાજકોટમાં આવ્યા હતા અને તે સમયે પણ એનું જ્ઞાન કેટલું, કે કચ્છ કોડાઈથી નીકળેલા હેમરાજભાઈને માલસીભાઈને શ્રીમદનું નામ એમણે સાંભળેલું રાયચંદભાઈ નામના કોઈ એક 13 વર્ષનો યુવાન છોકરો છે, જબરજસ્ત શક્તિ ધરાવે છે, આ જૈન શાસનનો શાસન દીપક થાય એવો છે, ચાલો આપણે ત્યાં જઈને એના દર્શન કરીએ. કેમ કે ધર્મ ઉપરના અત્યારે એમના છટાદાર વિદ્વતાપૂર્ણ પ્રવચનો ચાલે છે, એમાં સ્થિર ગંભીર એના લેખો ત્યારે છપાતા હતા એ ત્યારે ચોપાનિયાઓની અંદર. તો એ ત્યાં આવે છે સાંજણી ઉપર બેસીને, કચ્છ કોડાઈ એટલે માંડવી ગામ પાસે કોડાઈ છે, માંડવીના 72 જિનાલયની સામે 4 કિલોમીટરે એ કોડાઈ ગામ છે, ત્યાંથી નીકળેલા 2 કચ્છના શ્રાવકો એ વવાણીયા આવે સાંજણી ઉપર, વવાણીયાથી ખબર પડે કે રાયચંદભાઈ મોરબી ગયા છે, મોરબી પહોંચે, મોરબીથી ખબર પડે કે રાજકોટ આવ્યા છે. કોઈ કોમ્યુનિકેશનના સાધનો હતા નહીં, અને રાજકોટની અંદર એ 13 વર્ષની ઉંમરના રાયચંદભાઈ ન્યાયાધીશ એ ત્યારે ધારસીભાઈના ઘરે જઈને કહે કે આવતીકાલે કચ્છથી 2 મહેમાનો આવવાના છે, એના ઉતારા પાણીની વ્યવસ્થા તમારે ત્યાં થશે. હજી ખબર નથી પડતી આ ધારસીભાઈને, એને એમ કે સમાચાર મળ્યા હશે, ના કઈ કેવા આવ્યા છે કે આ થશે. અને બીજે દિવસે રસ્તા ઉપર સામે જાય છે અને ત્યાં જઈને કહે છે, કેમ છો હેમરાજભાઈ, કેમ છો માલસીભાઈ. ઓલા કહે છે કે આપણે કોઈને સમાચાર આપ્યા નથી, આપણે કોઈને જણાવ્યું નથી, કોણ આવે છે એ ખબર નથી, ક્યાં જવું છે અમે કીધું નથી કોઈને, અને આ જ સમયે રસ્તામાં સામે આવીને ઉભા છે અને આપણને નામ દઈને બોલાવે છે. એટલે કે તમે રાયચંદભાઈ? તો કે હા, હું રાયચંદ છું. આવો, તમારી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. આ રાજકોટ ગામની અંદર પહેલી જ વાલ આવેલ શ્રીમદ રાજચંદ્ર નામના જે રાયચંદભાઈ તરીકે ઓળખાતા વવાણિયાથી પહેલી વાર અહીંયા રાજકોટ આવવા માટે એના બાપાએ આ ન્યાયાધીશની સાથે મોકલેલા કે છોકરાને રાજકોટ મોકલવા કેવી રીતે, સથવારો સંગાથ જોઈએ. અને એ એમ કહે કે ત્યાં તેડવા જાય અને આની વ્યવસ્થા ઉતારા પાણી કરી. તો ઓલા ચકિત થઈ ગયા એટલે પૂછે છે કે તમને કેમ ખબર પડી કે અમે આ સમયે અહીંયા આવવાના છે? ત્યારે એમને કીધું કે આત્માની અનંત શક્તિઓ છે તે વડે અમે જાણીએ છીએ. શક્તિનો અને છતાંય કોઈને ખબર નથી પડતી, એટલું બધું સહજપણે, એટલું બધું સામાન્ય રીતે, અને ઉંમર તો 13 વર્ષની છે. આટલું જાણતા હોય તો દુનિયા આખી નચાવ્યો. થોડી જાણકારી પણ આપણી હજુ આપણે પચાવી શકતા નથી. આને કહેવાય સાગર પેટા. અદભુત શક્તિઓ બધી એ સમયે પચાવી દેવી. શતાવધાનની કેટલી શક્તિઓ, અતિન્દ્રિય શક્તિ કેટલી, પાંચેય ઇન્દ્રિયોની અતિન્દ્રિય શક્તિ કૃપાળુ દેવની અંદર હતી. પાંચેય ઇન્દ્રિયોની અતિન્દ્રિય શક્તિ એ આંખથી પણ આ પાટા બાંધેલા એને પુસ્તકો જોઈ શકે, દૂરથી સર્પને જોઈ શકતા હતા, એ રસોઈ 40 ફૂટ દૂર હોય તો એ રસોઈ જ્ઞાનેન્દ્રિયથી વસ્તુઓ બધી પારખી શકતા હતા, એ 2 ગાઉ દૂરથી ઓલાએ મોતીલાલ એની વાઇફને ઠપકો આપ્યો એને સાંભળી લીધો, એમની કર્ણેન્દ્રિય શક્તિ. કોઈ વાત આપણે ક્યાં કરવી, અને છતાં એ વાતને એટલી સમાવી દીધી કે આખી દુનિયા જેના પગે પડતી આવે, મોટા મોટા લોકો બધા અનુયાયી થઈ જાય, જ્યોતિષીઓ આની પાછળ ગાંડા થઈ ગયા હતા બધા. એ 19 વર્ષની ઉંમરે મુંબઈના બધાએ, અને એને પણ થયું કે આટલું અમારું જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન છે તો અમારો મનો અમારો ગુરુ બનારસમાં એની પાસે આટલી સમજ હોય તો ભલે, બાકી કોઈ પાસે આટલી સમજ નથી. જ્યોતિષનો અવળો યોગ એમને ત્યાં કરી બતાવ્યો. એટલે એમણે લખ્યું કે આ બધા 10 જ્યોતિષીઓ મળીને મારા ગ્રહ પરમેશ્વરના ઠરાવ્યા છે. આટલી અદભુત શક્તિવાળો પુરુષ દુનિયા આખીમાં એવો અસામાન્ય અર્થલાભ થઈ શકાય. અને એ સમયે બ્રિટિશ સામ્રાજ્યના સલ્તનતનો પ્રતિનિધિ એને એમ કહે કે આપ ઇંગ્લેન્ડમાં પધારો, અને ત્યારે એમ કહે કે આ બધી શક્તિઓ એ આત્મોન્નતિમાં અને સન્માર્ગની સાધનામાં રોધક છે, બાધક છે,
અમારું આવું બની શકશે નહીં, અમે તમારું નિમંત્રણ સ્વીકારી શકીએ નથી. ચમત્કારની શક્તિઓને સમાવી દેવામાં યોગીનું લક્ષણ છે. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. અને આજે જે જે મહાત્માઓની પ્રસિદ્ધિ આપણે જાણીએ છીએ અને જેની પાછળ દોડધામ દેખાય છે, એ પોતાનું સ્થાન ચમત્કાર બતાવીને કંઈ પ્રયોગો કરીને ઊભું કરે છે. આપણે એવા મહાત્માના ચરણે બેઠા છીએ કે જેણે પોતાની અનંત શક્તિઓને સમાવી દીધી છે, અને બીજા નાની એવી શક્તિને પ્રસિદ્ધ કરીને પોતાનો મહિમા વધારવાના પ્રયત્ન કરે છે. ધે આર એકચ્યુઅલી ડુઈંગ માર્કેટિંગ ઓફ ધેર સેલ્સ. પોતાની જાતનું માર્કેટિંગ કરે છે. પછી નાની એવી શક્તિ હશે, શક્તિમાં કંઈ બીજું વિશેષ કંઈ બહુ મોટી શક્તિ આત્મિક છે એવું નથી, સાક્ષાત્કારની છે એવું ને. ક્યાં આખો વિરોધાભાસ સમજાય? જીવને આજ સુધી જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું નથી. આ અનાદિ કાળનું અનંતનું પરિભ્રમણ સમાપ્તતાને કેમ પામતું નથી? ભાવ અપ્રતિબદ્ધપણે જે વિચરે છે, 194 જીવને માર્ગ ન મળવાનું કારણ ભાવ અપ્રતિબદ્ધપણે. દ્રવ્યથી તો પ્રતિબદ્ધપણું નહીં, ક્ષેત્રથી નહીં, કાળથી નહીં, ભાવથી પણ નહીં. ભાવથી પણ આ મારા ને આ તમારા એ નહીં, આ મારો શિષ્ય છે એવું કદી અમે વિચાર્યું નથી. આટલે હદ સુધી પોતાના સ્વપણાની પણ સમાપ્તિ જેણે કરી છે, એ જ સંસારના પરિભ્રમણની સમાપ્તિ પોતાની કરી શકે અને જગતને કરાવી શકે. અહમની આપણી સમાપ્તિ વિના જગતનું કલ્યાણ કેવી રીતે થાય? એટલે આ કે છે, ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. આ કહેવાનું એટલું જ કે આપણે સાચા યોગીને ઓળખતા શીખીએ. અને આ જ્યારે શાસ્ત્રકારોએ આગમની અંદર તીર્થંકરના ચરિત્રો જ્યારે વર્ણવ્યા છે ત્યારે એમના અતિશયો વર્ણવ્યા છે. આવા સર્વજ્ઞ પુરુષોએ, કેવડી એવા ગણધરોએ અને એમના ગુરુ એમના શિષ્યોએ પટધરોએ ભગવાનના કેટલા અતિશય છે એ બતાવ્યું છે કે આ ભગવાનના અતિશય કેટલા, મૂળથી કેટલા, એમને કર્મ ખપવાથી કેટલા, દેવકૃત કેટલા, કેટલા કેટલા અતિશયો છે. એની અતિશયોની ઉત્કૃષ્ટ અવસ્થા એ તીર્થંકર પદ છે. એ તીર્થંકર પદનો મહિમા કેટલો શાસ્ત્રોમાં ગાયો છે. અને છતાંય તીર્થંકરોએ આ અતિશયનો પ્રયોગ ક્યારે કર્યો એ એમનું ચરિત્ર તો છે જ ને આપણી પાસે. પ્રયોગ કેટલો કર્યો, ક્યારે કર્યો? એમના ઉપર પરિસ અને ઉપસર્ગ આવ્યા ત્યારે એને અતિશયનો પ્રયોગ ક્યારે કર્યો? મહાત્મા બહુ જોરદાર લબ્ધિવાન છે. અમે જ્યાં કાંઈ નહોતું ને તપેલાની અંદર બસ રસોઈ ખૂટે જ નહીં, 200-500 જણા જમે, 2000 જમે, આવો તો એનો પ્રભાવ છે. તો 5 મહિના સુધી મહાવીર સુકમ ગલીએ ગલીએ ફેરા કોસાંબીની પાત્રાનો ભરાઈ જાય. અતિશયનો ઉપયોગ નથી. ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. શું એવી તાકાત છે કે કોઈ કાનમાં ખીલા ઠોકી જાય, શૂલપાણી આખી રાત ઉપસર્ગ કરી શકે? એની શું તાકાત? એક વ્યંતર દેવ અને અહીંયા બેઠેલા આવા પુરુષ તપસ્વી મહાયોગી એક આંખનું નેત્ર ખોલે તો સામો બળીને ભસ્મ થઈ જાય, એટલી શક્તિ જેની વિદ્યમાન હોય તો આવો કોઈ દુષ્ટ દેવ હિંમત શું કરી શકે એની પાસે આવી છ છ મહિના સુધી ઉપસર્ગ કરે અને ભગવાનની શાંતિ. તેની નિર્બળતાની શાંતિ છે. જ્ઞાની પુરુષોએ, શાસ્ત્રકારોએ આવા તીર્થંકરના અતિશય દેશના દેને કેવા સમાવસન રચાઈ જાય કે કલ્પના આવે છે. સમાવસનનું કોકવાર આપણે એના માપ સાઈઝ અને એનું વર્ણન વાંચવું કે આવું અતિશય આવું સમાવસન રચાઈ જાય જબરજસ્ત. આ પુરુષનો પ્રભાવ કેટલો, પણ એ પોતે ઉભા કરતા હશે. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત જ આચરે છે જગત જેને વિસ્મૃત થયું છે. સર્વોત્તમ યોગીનું લક્ષણ, સર્વોત્તમ યોગી કોણ? આવો યોગીનો જ્યારે જીવને સંયોગ થાય એ જ જીવ પોતાના આત્મયોગને પ્રાપ્ત કરી શકે. સર્વોત્તમ યોગી એ જ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે, એને કોઈ સ્પૃહા નથી, અંતરંગની કોઈ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. સત્પુરુષનું ઓળખાણ પત્રાંક 76માં પરમ કૃપાળુ દેવે કહ્યું છે, સ્પૃહા નથી. આ સ્પૃહા શબ્દ સમજવો જરા આકરો છે. સ્પૃહા અંદરથી પણ જગતનો કોઈ પણ વૈભવ જુએ, નવ નિદાન જુએ તો લેશ માત્ર પણ એને એના તરફનો રતિભાવ, ઇષ્ટતાનો ભાવ, પ્રીતિનો ભાવ થાય નહીં, કંઈ ન થાય. પરમ નિધાન પ્રગટ મુખ આગળે ઓળંગી જાય જગત, ઓળંગી જાય જિનેશ્વર. જે ખરેખર આત્માનો સાધક છે એને આવું જબરજસ્ત નિધાન પ્રગટે પોતાની સામે. લેશ માત્ર પણ અંતરંગની અંદર એક સેજ પણ એ દિશાની અંદરની કોઈ સ્પૃહા, જેની કોઈ વૃત્તિ, જેનો કોઈ ભાવ જાગતો નથી. આ સ્પૃહા રહિત પણ કોઈ સ્પૃહા નહીં. નિસ્પૃહ મહાત્માઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવે પત્રમાં મથાળું બાંધ્યું છે, નિસ્પૃહ મહાત્માઓને નમસ્કાર. કારણ કે મહાત્માનું ઓળખાણનું એક લક્ષણથી જો મહાત્માને ઓળખવો હોય, એક જ લક્ષણથી, ભાઈ અમને બીજું કાંઈ ખબર નથી, એક જ લક્ષણથી તારે ઓળખવો હોય કે આ મહાત્મા છે કે નહીં, આ સાચો સંત છે કે નહીં, તો આને સ્પૃહા છે કોઈ પણ પ્રકારની જગતની અંદર. નિસ્પૃહ કોઈ પણ પ્રકારની, જેને લેશ માત્ર સ્પૃહા નથી, આ મહાત્માની ઓળખનું લક્ષણ છે. સૌભાગભાઈને લખ્યું કે તમે હજાર વાત લખો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં થાવ ત્યાં સુધી વાતનો મેળ પડે એમ. અને એમણે કહ્યું કે નરસિંહ વગેરે બધા લોકો નિસ્પૃહ હતા, ભગવાને એની શક્તિના પરચા પૂર્યા છે એ વાત પછીની વાત છે, એને શું જોઈતું હતું એ નક્કી કરો પહેલા. એને શું માંગ્યું હતું એ નક્કી કરો પહેલા. એમની ઈચ્છા શું? આવા મહાત્માઓના અંતરંગ ચરિત્રો, એના રહસ્ય પામવાનો, સત્પુરુષના ચરિત્રો વાંચવા એક વાત છે અને સત્પુરુષના ચરિત્રોના રહસ્યને જાણવા, અને જે સત્પુરુષના ચરિત્રોના રહસ્યને જાણે છે તે સત્પુરુષ જેવો જ થાય છે. આ નિષ્પૃહપણું આ મહાત્માનું લક્ષણ, આ યોગીનું લક્ષણ. જ્યારે જ્યારે જીવનમાં કોઈ સંગ પ્રસંગ આવે અને આવા મહાત્માઓને કોઈને મળવાનું થાય તો એની નિષ્પૃહતા જોવા માટેનો પ્રયત્ન કરવો, જેટલા પ્રમાણમાં એની અંતરંગ નિષ્પૃહતા હશે, અસ્તિત્વનો કોઈ પાસો નહીં દેખાય આપણને આત્મા સિવાય, એક પણ પાસો નહીં દેખાય. એને પરમ કૃપાળુ દેવે લક્ષણમાં કહ્યું છે, સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, સ્વરૂપસ્થિત ઈચ્છા રહિત આત્મસિદ્ધિનું એ વસ્તુને સમજાવવા માટે બીજો દોરો મૂક્યો છે કે સ્વરૂપસ્થિત ઈચ્છા રહિત, ઈચ્છા માત્રનો જેને નાશ થયો છે, આવું નિષ્પૃહપણું જેને પ્રગટ થયું છે, તો કે સર્વ પ્રકારની સર્વોત્તમ યોગી કોણ ઓળખાણ આપે છે, સર્વોત્તમ યોગીની કે જે કેવળ નિષ્પૃહ છે, જે કેવળ નિષ્પૃહ છે. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સર્વ પ્રકાર મૂક્યો છો, એક એની અંદર અપવાદ મૂક્યો નથી. સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત જ આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે. બીજું લક્ષણ, જગત જેને નિષ્પૃહ થયું છે. આનામાં સ્પૃહા નથી, અનન્ય નિષ્ઠા છે, કેવળ સતનું જ આચરણ છે અને જગતની વિસ્મૃતિ છે. જગત જેને વિસ્મૃત થયું છે, બધું જ કરીને શું કરવાનું છે? કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આ જગત વિસ્મૃતિ ક્યારે થાય? જીવ જ્યારે નિષ્પૃહ બને ત્યારે. મને કોઈ પણ પ્રકારની સ્પૃહા વર્તતી હોય જગતના કોઈ પણ સંયોગો પ્રત્યે, પદાર્થ પ્રત્યે, ભોગ ઉપભોગના સાધન પ્રત્યે, કારણો પ્રત્યે, ત્યાં સુધી કેવી રીતે સત પ્રાપ્ત થાય? તો ક્યારે આ સ્પૃહા વર્તતી હોય ત્યાં સુધી જગતની વિસ્મૃતિ નથી. કારણ કે આ બધી વસ્તુ શેની વાત કરી? મેં જે કાંઈ વાત કરી બધી જગતની છે, જગતની છે. સાધુને પોતાના આશ્રમના આંગણામાં થયેલી બોરડીના બોરમાં સ્પૃહા થઈ કે જિંદગીભર આનું મેં પાણી પાયું, આને સાફ કર્યું, આની માવજત કરી અને હું મરવા બેઠો ત્યારે આમાં બોર આવ્યું, કે મારી ઊભા થઈને હવે આ બોર ખેંચવાની પણ તાકાત નથી, સ્પૃહા રહી ગઈ. શેમાં બોર? કેવું? આ જિંદગી પર મહાત્મા છે, સંન્યાસી છે, આ તો બધું ત્યાગીને નીકળો છો, બધું છોડીને નીકળો છો, સંસાર આખો છોડ્યો હશે પણ અટવાઈ ગયા ક્યાં? આશ્રમના આંગણામાં થયેલી બોરડીના બોરમાં. કે આ એક જરાક હું ચાખીને ગયો હતો સારું હોત, આટલું બધું આટલા વર્ષ ત્યાં આ બોરડીને મેં ઉછેરી છે, ઉજેરી છે, બસ આ સ્પૃહા આવી ગઈ. આ બોરડીના બોરની અંદર રહેલી સ્પૃહા એ જગત પ્રત્યેની સભાનતા છે કે નહીં? જગત હજુ વિસ્મૃત થયું નથી. કવિ લાલન, પંડિત લાલન અમેરિકા ગયા, પાછા આવ્યા, કૃપાળુદેવને દર્શન કરવા આવે અને પછી જાતા હતા તે કૃપાળુદેવ બોલાવ્યા કે બોલો પંડિતજી, પેલા શ્લોકનો અર્થ કંઈ સમજાયો? તો કે અમેરિકામાં ચિંતન કર્યું, એક સરોવરના કિનારે બેઠો હતો અને ચિંતનની અંદર એક સહજ રૂપની અંદર કાવ્ય સ્ફુરિત થયું.
કોઈ કહે તું જગત સાચો, કોઈ કહે તું જગત ખોટું, જગત સાચું તો મારે શું, જગત ખોટું તો મારે શું.
આ ભાવ આવ્યો છે. પણ થોડી વાર રહ્યો, કૃપાળુ દેવ કે પંડિતજી, આ જો ભાવ તમારો 24 કલાક રહ્યો હોત તો તમને ક્ષાયિક સંકિત થાત. જગતની વિસ્મૃતિ સત્તના ચરણમાં રહે છે પણ રહી શકતા નથી, કારણ કે જગતને હજુ વિસ્મૃત કર્યું નથી. આપણે પણ આપણો બધી અવસ્થા કઈ છે કે આપણે સંગમાં સત્સંગમાં રહેવા પ્રયત્ન કરીએ છીએ, પણ જગતની વિસ્મૃતિ ન હોવાને કારણે વારંવાર ત્યાં આપણે ખેંચાઈ જઈએ છીએ, ઢસડાઈ જઈએ છીએ, તણાઈ જઈએ છીએ. કારણ શું? જગતની વિસ્મૃતિ થઈ નથી. સર્વોત્તમ યોગીના લક્ષણની અંદર સર્વ પ્રકારની સ્પૃહાનો નાશ, સતમાં અનન્ય નિષ્ઠા, આચરણમાં કેવળ સત અને જગતની વિસ્મૃતિ, આ સર્વોત્તમ યોગીનું લક્ષણ છે. અમે એ જ ઈચ્છીએ છીએ, અમે એ જ ઈચ્છીએ છીએ. શું ઈચ્છીએ છીએ? જગતની વિસ્મૃતિ. આ ઉદયગત વ્યવહારને કારણે જગતની સાથે સંબંધ રાખવો પડે છે, એટલે ક્યારેક ક્યારેક એની સ્મૃતિ રાખવી પડે. પણ જેટલી સ્મૃતિ વ્યવહારની છે એટલી પોતાની દેહની સ્મૃતિ નથી. વ્યવહારના પ્રવર્તન થાય છે, ખાવા પીવાના માંડ માંડ થાય છે. જો ત્યાં જગતની સાથેનો વ્યવહારનો ઉદયનો જે ઉદય થયો છે એની અંદરની એમની સ્મૃતિ ક્યાંય દગો નથી દેતી, કરવું પડે છે ત્યાં. અને અહીંયા કહે છે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી અત્યારે માંડ માંડી યાદ આવે છે. એક જ 255માં જ આ બધું આપ્યું છે, આપણે વિચારી લીધું. અને ભાગીદાર એમ કે અમારા ધંધાની સફળતાનો આધાર આ રાયચંદભાઈ છે. જો આની આટલી બધી આ બુદ્ધિ ને આવી કુશળતા, વ્યવહાર કુશળતા ન હોય તો અમે આ 4 ભાગીદારોમાં કઈ અમારું કઈ બહુ ઉપજે નહીં. દેશ વિદેશ સાથેના વેપારો, આવી પેઢીઓ ચાલતી હતી, દીખતા ધંધા એમાં કેન્દ્રમાં એમને ભવાણિયા બેઠા હોય કે જ્યાં બેઠા હોય તો એ ઉદયને કારણે એ ત્યાં એની શક્તિ કેટલી હશે. તો એ કહે કે કાલે આટલા પૈસા ભરવાના છે, અહીંયા જઈને જે આવજો ને અહીંયા દે આવજો, અહીંયા ઊંડી લખી નાખજો, અહીંયા તો સાવત કેટલા દ્રષ્ટાંતો છે. ઓલો પૂછે કે આમ છે તો કે નથી, તમે જુઓ ત્યાં આમ જ લખ્યું છે અને આમ લખેલું હશે, પત્ર ફરીથી વાંચો, પત્ર એણે તો વાંચ્યો જ નથી. અનેક અનેક ઉદાહરણો એવા છે. તે સમયે આપણને લાગે કે આ પુરુષને કેટલી નિષ્પૃહતા હશે. કૃપાળુ દેવનું ઓળખાણ કરવું છે ને આપણે પહેલા, અને ઓળખાણ કરીને પછી એમના જે વચનો છે એ વચનોને આપણે આત્મસાત કરવા છે. કારણ કે જીવની વિચારણા સત્પુરુષના બોધ વિના કોઈ દિવસ નહીં થાય, અને બોધ જેટલો અધૂરો હશે એટલા પ્રમાણમાં આપણી વિચારણા અધૂરી હશે, દોષિત બનશે, દૂષિત બનશે. માટે પૂર્ણ પુરુષના બોધ સિવાય બીજો બોધ આપણને ઉપકારી થાય નહીં. વાત ગમે તેટલી કરીએ, શબ્દો ઘણા સારા છે, શબ્દો ઘણા સુશોભિત છે, પણ એ સુશોભિત શબ્દો આપણને ઉપકારી ક્યારે થાય? તો સત્પુરુષથી સત્પુરુષનું બોધ બળ અને સત્પુરુષનું યોગ બળ, જ્યારે પ્રત્યક્ષ એનું યોગ બળ નથી ત્યારે એનું બોધ બળ છે એ જ એનું યોગ બળ છે. પણ આવું પરિપૂર્ણ યોગ બળ હશે તો આપણને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા રહેશે નહીં. એ દ્રષ્ટિએ એનું ઓળખાણ કરવું, અને એની ઓળખાણ કરવું હોય તો યોગીના લક્ષણો શું છે? તો યોગીના લક્ષણ એ છે કે નિસ્પૃહપણું, એમનું નિસ્પૃહપણું આપણને વેદાય છે. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરીને મને આપ્યો, તો એ અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ પણ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. મારી કદાચ ઈચ્છા હોય, મારી શક્તિ હોય અને હું કંઈક આપવા ધારું તો પણ પ્રભુ તમારું ઓળખાણ મને થયું છે કે આપ સર્વથા નિષ્પૃહ છો. સર્વથા શબ્દ મૂક્યો છો, ઓળખાણ, જ્ઞાનીનું ઓળખાણ, સત્પુરુષનું ઓળખાણ, આવી યોગી દશાનું ઓળખાણ નિષ્પૃહતા. નિષ્પૃહ બનો. નિષ્પૃહ એટલે કોઈ પણ પદાર્થની, કોઈ પર પદાર્થની, પર સંયોગની, પર સંબંધની લેશ માત્ર ઈચ્છા ક્યારેય પણ થાય નહીં. અને ક્યારે એ સંભવે? બીજું એનું એક સૂત્ર આપ્યું છે, 143મો પત્ર આપણે વિચારણામાં આવી ગયો છે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બીજાની અનુકંપા કરો. મને કંઈ લેવાની ઈચ્છા ક્યારે થાય? કે મારામાં કંઈ અધૂરપ છે, અપૂર્તતા છે, કંઈ ઉણપ છે, કંઈ ખામી છે, કંઈ તૂટો છે, કંઈ ખોટ છે. આપણામાં કંઈક આ પૂર્ણ આનંદને પ્રાપ્ત કરવામાં કંઈક ખોટ છે, તો આપણે બીજા પાસેથી કંઈક લેવા માટે કે આ વસ્તુ મારા ઘરમાં નથી તો આપણે પાડોશી પાસેથી, મિત્ર પાસેથી, સંબંધીઓ પાસેથી માગીએ. પણ જેને એવી પ્રતીતિ આવી ગઈ છે કે હું પરિપૂર્ણ સુખી છું, હું પરિપૂર્ણ સુખી છું, જે પરિપૂર્ણ સુખી છે એ બીજા પાસે હાથ લાંબો કરવાની ઈચ્છા કરે ખરો? અને કરે છે એ શું બતાવે છે? એની અપૂર્ણતાનું લક્ષણ બતાવે છે કે એને હજુ પોતાની પૂર્ણતાનો ખ્યાલ નથી. ખરેખર આપણે પરિપૂર્ણ સુખી છીએ, આપણામાં કંઈ ઘટ નથી, પણ બીજો કચરાનો વધારો છે. આપણે કંઈ બીજે ક્યાંયથી કંઈ મેળવવાનું નથી, પણ જે કરવાની પ્રક્રિયા છે એ બધી કાઢવાની છે. શું કાઢવાની છે? એ સુખ ઉપર લાગેલા આવરણો, રાગ દ્વેષના, વિષય કષાયના આ બધા પડડ છે એને દૂર કરવાના છે. મેળવવાનું કંઈ નથી, મેળવવાનું કંઈ નથી, કારણ કે અનંત સુખનો ધણી એવો આત્મા, એના અંદર રહેલા બધા જ ગુણો પરિપૂર્ણપણે વિદ્યમાન છે જ, પણ પ્રકાશિત થતા નથી, પ્રગટ થતા નથી, આવિર્ભાવ થતા નથી. એનું કારણ એને લાગેલા બહારના આવરણ છે, પરકૃત આવરણ છે, અને એ આવરણને હટાવવાના છે. એટલે પરમ કૃપાળુ દેવે મોક્ષ માર્ગ સમજાવ્યા પછી આત્મસિદ્ધિનો શિષ્ય છે એ આ વાત સમજી ગયો કે પ્રભુ હવે મને ખબર પડી કે આ અનંત અવ્યાબાદ સુખનું હું તો ધામ છું, એટલે મારે સુખ માટે હવે દુનિયામાંથી કંઈ મેળવવાનું નથી. એટલે એણે કહ્યું કે હું સમજી ગયો છું, એ તમને સમજાવું. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગમ. શિષ્ય કહે છે પ્રભુ આ મોક્ષ નિજની શુદ્ધિ કરવાનો માર્ગ છે, મારામાં દાખલ થયેલી અશુદ્ધિને હટાવવાની વાત છે, કંઈ લેવાની વાત નથી.
છોડવાની વાત છે. કારણ કે અનંતા જ્ઞાનીઓએ કહ્યું છે કે કિંચિત માત્ર ગ્રહણ કરવું ત્યાં જ સુખનો નાશ છે. અને આ ચક્રવર્તી પણ વર્તતા વૈભવની આકાંક્ષા કરે છે, એ જ એની દુર્ગતિનું કારણ છે. કે આ રાજેશ્વરી નરકેશ્વરી કેમ થાય, તો કે વધતા વૈભવની ચિંતા કરે છે, અને જેને છોડવાની વાત કરી છે એ પામી જાય છે. કિંચિત માત્ર ગ્રહણ કરવું ત્યાં જ સુખનો નાશ છે એમ અનંતા જ્ઞાનીઓએ કહ્યું છે. વસ્તુ સ્થિતિને, આ આત્માના ગુણને, એની પરિપૂર્ણતાને યોગ દશા આપણી થાય. અત્યારે આપણે જગતના જીવો અજ્ઞાનને કારણે, મોહના કારણે, પ્રમાદના કારણે આપણે ભોગ દશામાં છીએ. આપણે ભોગ દશામાં છીએ. જ્યારે ત્યારે આપણને સુખ અને આનંદ જોઈતો હોય તો કંઈ ને કંઈ પ્રકારનો ભોગ ઉપભોગ કર્યા વિના આપણને સુખ અને આનંદ મળતા નથી. છેવટે કાંઈ નહીં તો હાલો અડધી ચા પી લઈએ. જરા આજે રવિવાર છે, જરા સરખી એક રોટલી વધારે ખાઈએ, કાંઈ વાંધો નહીં, બપોરે આરામ જ કરવો છે, આરામ કરી લઈએ, જરા પડીએ, જરા પંખા બંખા નાખીએ. આજ જરા સારું વાદળા છે, હવે જરાક આજ બધું થોડુંક ઠંડક થઈ ગઈ છે. આપણને સુખ અને આનંદમાં એક એક પ્રવૃત્તિ આપણી ભોગ અને ઉપભોગ સિવાય છે. ભોગ દશામાં રહેલા જીવો કારણ કે અજ્ઞાનમાં છીએ. ખબર છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આ જ્ઞાનીએ કીધું છે કે તું ડાયોથામાં આ જેટલું લેશ એમાં તારું આખરે, કારણ કે પશ્ચાત દુઃખતે સુખ, એની પાછળ દુઃખ તો છે ને છે. આપણા પ્રત્યેક સુખની પાછળ દુઃખની છાયા, દુઃખનો પડછાયો, દુઃખનો ઓછાયો અવશ્ય રહેલો છે. અને આપણને આટલા વર્ષનો અનુભવ ખરો કે નહીં, આટલા કાળની વાત પછી કરીએ, જન્મ જન્માંતરની વાતને બાજુ ઉપર રાખો, પણ જીવનમાં 40-50 વર્ષનો અનુભવ શું કહે છે કે કોઈ વસ્તુ નિરાબાધપણે આપણને સુખ આપે એવી ખરી, એવી મળી, એવી જોઈ, એવી ક્યારે મળી કે આ વસ્તુનું સેવન કરવાથી આપણને બસ મજા આવી, મજા જ છે? તો કે નથી, નથી. જે વસ્તુમાંથી તું સુખનો પ્રાપ્ત કરવા માટેનો ખ્યાલ કરસ, એનો પણ જો અતિરેક થાય તો, ભોજન કર્યા પછી કોઈક વધારે આગ્રહ કરે તો, અકડામણ થાય કે ભાઈ સુખ ક્યાં વયું ગયું, ક્યાં ગયું, તો કે ભાઈ આ નથી હો, આ એકેમાં ખૂટતો રે તું, પણ કોઈ બપોરે પછી બોલાવે નહીં અને હાંજ પડી જાય તો અકડામણ થાય, રાત ખરાબ જાય, પડખા ઘસવા પડે, મરી રહ્યા આજ તો. આ જગતની અંદરનું કારણ કે બધે જ ભોગ પ્રધાન દશામાં રહેલા જીવો, એને યોગ દશા શું છે ખબર નથી. અને જ્ઞાનીઓ કે છે આ યોગ દશામાં સુખ છે, જીવે યોગી બનવું પડશે. જેને અધ્યાત્મના સુખનો અનુભવ કરવો છે એણે યોગ દશામાં આવવું જોઈએ. અને એ યોગ દશા છે એ પોતાના સ્વરૂપનું યોગ કહે છે. હરિભદ્ર સુરી યશો વિજયજીએ એમણે યોગ દ્રષ્ટિ સમુચય અને જ્ઞાનસાર એ યશો વિજયજીએ રચ્યું, એના ઉપરથી સંક્ષિપ્તમાં એની અંદર કહ્યું, મોક્ષાત યોજતે સહયોગ, જીવને મોક્ષ સાથે જોડે, એટલે આવા મોક્ષનું એક લક્ષણ સુખ છે, એની સાથે જોડે એનું નામ યોગ. જૈન દર્શનમાં યોગની અતિ ઉત્કૃષ્ટ વ્યાખ્યા આપણને આ શાસ્ત્રોની, પછી તેના અનેક શાસ્ત્રો રચાયા છે, પણ મૂળભૂત યોગ કોણ, જીવને મોક્ષ સાથે જોડે એવી જે પ્રવૃત્તિ, એવી જે ક્રિયા, એવો જે વ્યવહાર, તે યોગ છે. અને આ યોગ શું કરે, જ્યારે જીવ યોગમાં આવે ત્યારે જીવ આત્માના સુખનો અનુભવ કરે, અને એ સુખ વધતું જ હોય. જ્યાં સુધી એની દશા યોગ દશા રહે ત્યાં સુધી તે સુખ વધતું હોય. એ સુખની અંદર દિવ્યતા હોય, એ સુખમાં
દિવ્યતા હોય. જેમ આપણે કોઈ દવા લઈએ તો દવા બહુ સારી, બહુ સરસ, બહુ અસર કરે, કાચી મિનિટમાં તાવ ઉતારી દે, દર્દને ગાયબ કરે, પણ ઓલો કે પછી એની રિએક્શન તો કે આ કરવો, એની આડઅસર ઘણી, રિએક્શન ઘણા. એમ સંસારી સુખના આપણા જેટલા પ્રયોગો છે ને એ બધા રિએક્શન વાળા છે. ભોગ દશાના બધા સુખ રિએક્શન વાળા છે. પરિભ્રમણ વધારી નાખે આપણું. યોગ દશાના સુખ નિર્દોષ છે, અને નિર્દોષ હોવાને કારણે એનું કોઈ બીજી આડઅસર હોતી નથી. કૃપાળુ દેવે આ વાત 16 વર્ષની ઉંમરે સમજાવી.
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માને જેથી જંજીરે થી નીકળે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
16 વર્ષની ઉંમરે આ યોગી મહાત્મા આપણને કહે છે કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ભલે જ્યાંથી ગમે, જ્યાંથી તમને ગમે ત્યાંથી લ્યો, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. અંદર રહેલો આ દિવ્ય શક્તિમાન આત્મા કર્મની જંજીરોથી છૂટો થઈ જાય. દુઃખી થઈ રહ્યો છે આ બંધથી, અનાદિના બંધને લાગુ પડ્યા છે. તમે એવો આનંદ પ્રાપ્ત કરો, આ યોગ દશાનો આનંદ આ નિર્દોષ છે. પૂછે લોકો નિર્દોષ આનંદ લેવો એટલે શું, અમે ખાઈ પીને જલસા કરી આ નિર્દોષ આનંદ નથી? કોકને જમવા બોલાવ્યા ભલા માણા. નિર્દોષ આનંદ પછી એનું પરિણામ કીધું છે કે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે, અને પછી પાછું કહ્યું છે કે પર વસ્તુમાં નહીં મૂંઝવો. અને તું નિર્દોષ અને પરની સાથે જોડેશ અને પાછો એમ કહેશ કે નિર્દોષ આનંદ છે. યોગ દશાના આનંદ આ નિર્દોષ આનંદ છે. તું તારા સમાધિ ભાવમાં સ્થિર થા, કોઈને નડીશ નહીં. આ મોટા મોટું સુખ થશે તને ને જગતને. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ એથી દિવ્ય શક્તિમાન જંજીરેથી નીકળે, કર્મની જંજીરો તોડી, અને આ તારો આત્મા આ દિવ્ય શક્તિમાન એ બહાર. પણ એને પર વસ્તુમાં મૂંઝવમાં તું, આપણે જે સુખ અને આનંદ લઈએ છીએ એ પર વસ્તુથી લઈએ છીએ, એનું મમત્વ કરીને લઈએ છીએ, એની આસક્તિ કરીને લઈએ છીએ, એના પ્રત્યેની મોહબુદ્ધિ કરીને લઈએ છીએ. જ્ઞાની કે છે આસક્તિ ભાવથી પ્રાપ્ત થયેલો આનંદ અથવા સુખ એ નિર્દોષ નથી, કારણ કે એમાં મમત્વનો બંધ રહેલો છે, અને મમત્વનો બંધ છે એ કર્મબંધનું કારણ ઊભું જ છે. એ મોહવશ છે, એ અજ્ઞાનવશ છે, એ પ્રમાદવશ છે ભાઈ. એટલે તારે કરવાનું જે છે તો કે તને કહીએ સિદ્ધાંત અમે કહીએ છીએ કે પશ્ચાત દુઃખ તે સુખની. જ્યાં સુધી સુખ અને આનંદની આપણી કલ્પના પર પદાર્થ, પર સંયોગ, પર સામગ્રી, પર કારણ એમાં જોડાયેલું હશે આ ચિત્ત, ત્યાં સુધી ન થાય. આ માર્ગ વિરક્તિનો માર્ગ છે, આસક્તિનો માર્ગ નથી, વિરક્તિનો માર્ગ છે. અને વિરક્તિ ભાવ જ આ જીવને એના કર્મના બંધનથી છોડાવી શકશે. આ ભોગ દશામાં રહેલા જીવોને જ્ઞાનીઓ કહે છે યોગ દશા પ્રાપ્ત કર્યા વિના આ સુખની અનુભૂતિ નહીં થાય. આપણને સુખ જોઈએ છીએ પણ ભોગ દશામાં રહીને સુખ જોઈએ છીએ. એટલે સાધન બદલવા છે, સામગ્રી બદલવી છે અને સુખ મળી જાય તો કે ના, દશા ન બદલાય ત્યાં સુધી સુખ ન મળે. ખ્યાલ આવે છે? એટલે પરમાર્થના સાધનને પણ ભોગ દશામાં જ્યાં સુધી આપણે સ્વીકારવામાં આવે ત્યાં સુધી એ સુખનું કારણ બની શકતા નથી. જેમ સંસાર બંધનું કારણ છે એમ એવો પરમાર્થ પણ બંધનું કારણ છે, કારણ કે આસક્તિથી દૂષિત થયેલો છે. સૂક્ષ્મતાએ વસ્તુને સમજવી તો જ આગમના રહસ્ય હોત આસવા પરિસવા ઇનમે નહીં સંદેહ વસ્તુ સમજાય. વાત ઘણી, વિચારણા ખૂબ, એકાગ્રતા, ચિત્તની સ્થિરતા, આપણું જિજ્ઞાસુપણું, તત્વને પકડવાની આપણી રૂચિ